જે વાતે મને વિશ્વ મહિલા દિવસ 2026 ખરેખર અસર કરી સારાશ. આ વિશ્વ મહિલા દિવસની પોસ્ટ મને છોડતી ન હતી. તેનું કારણ કોઈ એક આંકડો નહોતો, પરંતુ સંબંધોના ઘનત્વની તીવ્રતા હતી. દર, સત્તા, પૈસા, દવા અને હિંસા રોજિંદા જીવનમાં આપણે સ્વીકારવા ઇચ્છીએ તેટલા કરતા ઘણા વધુ સીધા રીતે એકબીજા સાથે જોડાયેલા છે. જો યુવાન સ્ત્રીઓ પુરુષો સામે સ્પષ્ટ રીતે નિભાઈ નથી, જો યૌન હેરાનગી ભયાનક પ્રમાણમાં રોજિંદા જીવનનો ભાગ છે, જો નેતૃત્વ, આવક અને તબીબી ધ્યાનમાં સ્ત્રીઓ હજી પણ માળખાકીય રીતે વંચિત છે, અને જો આપાતકાળમાં રક્ષણ સ્થળો પણ પૂરતા વિશ્વસનીય નથી, તો સમાનતા કોઈ પ્રતીકાત્મક ચર્ચા નહીં, પરંતુ સામાજિક વાસ્તવિકતાનો પ્રશ્ન છે. આ લખાણ મારો પ્રયત્ન છે કે આ અસંતુલનને એક પુરુષ તરીકે માત્ર નામ આપવાનું નહીં, પરંતુ તેને ગંભીરતાથી લેવાનું, વિમુક્તા વિના, આત્મમુક્તિ વિના અને આ અસુવિધાજનક પ્રશ્ન સાથે કે વ્યક્તિગત નિર્દોષતાથી પર જવાબદારીનો અર્થ શું થાય છે. સારાંશ: વિશ્વ મહિલા દિવસ 2026 પર મને ખરેખર શું વાગ્યો. રવિવાર 8 માર્ચ 2026 ના રોજ મેન અન્ય ઘણા લોકોની જેમ એક વિશ્વ મહિલા દિવસની પોસ્ટ જોઈ, ઝડપથી આગળ સ્ક્રોલ કરી, ફરી પાછું સ્ક્રોલ કર્યું અને પછી સમજાય કે હું સહેલાઈથી રોજિંદા ક્રમ પર પાછો જઈ શકતો નથી. એ માટે નહીં કે આ વિષય મારા માટે નવો હતો, વિપરીત, તેમાંની ઘણી બાબતો મને પહેલેથી જ અંદાજે ખબર હતી. સ્ત્રીઓ સરેરાશ ઓછું કમાય છે. સ્ત્રીઓ નેતૃત્વમાં ઓછું પ્રતિનિધિત્વ ધરાવે છે. સ્ત્રીઓ સામેની હિંસા માળખાકીય છે. દવા ઘણીવાર પુરુષ શરીર પર કેન્દ્રિત હોય છે. આ બધું હવે જાહેર જ્ઞાનનો ભાગ છે, ઓછીમાં ઓછો તે શાંત કરનાર અર્થમાં, જેમાં મનુષ્ય વસ્તુઓ ક્યાંક ક્યારે ક્યારે સાંભળેલી હોય છે. આ પોસ્ટે મને જે રીતે પકડી રાખ્યો તે કંઈક બીજું હતું. તે સંકોચન હતું, તે રીત જેમાં એકલા આંકડા અચાનક આંકડાશાસ્ત્ર જેવા લાગતા નથી, પરંતુ દબાણ જેવા લાગે છે, અને તે પર મારી પોતાની પ્રતિક્રિયા હતી. મેન બધા મુદ્દાઓને સમાન તીવ્રતાથી અનુભવ્યા નહોતા. મેન તરત જે પસંદગી કરી, મેન તે બહાર કાઢ્યું જે મને તરત જે વાગ્યું, અને કદાચ આ પસંદગી જે આખી પોસ્ટ કરતા વધુ વાસ્તવિકતા વિશે કહે છે. હું પહેલા પગાર પર અટક્યો નહોતો, પહેલા ઈયુ સ્થાન પર નહીં, પહેલા ઐતિહાસિક રેખાઓ અથવા કાનૂની સ્વાભાવિકતાઓ પર પણ નહીં. હું ડર પર અટક્યો, સત્તા પર, સમય પર, અને આ અસુવિધાજનક પ્રશ્ન પર કે એક સારો પુરુષ આવા નિષ્કર્ષો સાથે શું કરે જો તે પ્રતિબિંબ રૂપે વિમુક્તા, અંતર અથવા આત્મમુક્તિમાં ભાગી જવા માંગતો ન હોય. કારણ કે મારા માટે આ વિષયનો સાચો કસોટી પથ્થર એ જ છે. કોઈ યોગ્ય વાક્યો બોલી શકે છે કે નહીં, પરંતુ એ કે કોઈ વાસ્તવિકતાને તેના અસંતુલનમાં સહન કરવા તૈયાર છે કે નહીં, પોતાને તેમાંથી બોલીને બહાર કાઢ્યા વિના. દરેક આંકડો સમાન ભારે નથી. વિશ્વ મહિલા દિવસની પોસ્ટ સ્વભાવથી જ સંકોચન સાથે કામ કરે છે. તે થોડા ગ્રાફિક્સ અને થોડા સેકન્ડની ધ્યાનમાં ખામીઓ, તફાવતો, પાછળ પડવું અને અસહ્યતાઓને સંકોચે છે. એ તેનું સ્વરૂપ છે. પરંતુ ખાસ કરીને તેથી રસપ્રદ છે કે કયા આંકડા માત્ર માહિતી તરીકે પસાર થાય છે અને કયા ચોંટાઈ રહે છે. મારા માટે ખાસ કરીને ચાર હતા. પહેલો હતો આ દાવો કે વસ્તી નજીકની એક સર્વેમાં એક પણ યુવાન સ્ત્રીએ પુરુષો અંગે નિર્ભય હોવાનો ઉલ્લેખ કર્યો ન હતો. બીજો હતો 16 થી 24 વર્ષની યુવાન સ્ત્રીઓમાં 80% કરતા વધુનો આંકડો જેમને છેલ્લા વર્ષોમાં શરીર સંપર્ક વિના યૌન હેરાનગીનો અનુભવ કર્યો હોવો જોઈએ, જેમ કે નજરોથી, ટિપ્પણીઓથી અથવા આક્રમક સંબોધનોથી. ત્રીજો હતો આ નિષ્કર્ષ કે જર્મનીમાં નેતૃત્વ પદોમાંથી 1/3 પણ સ્ત્રી નથી. અને ચોથો હતો વૈશ્વિક દ્રષ્ટિકોણ. જો વર્તમાન ગતિએ આગળ વધે તો લગભગ સંપૂર્ણ સમાનતા સુધી હજી 120 વર્ષ. મને ખાસ કરીને આ મુદ્દાઓ જ વાગ્યા, તે કોઈ સંજોગ નથી, તેઓ એક પ્રકારની ધરી બનાવે છે. નીચે છે રોજિંદા જીવનની તાત્કાલિક ઈજા પામવાની ક્ષમતા, તેના ઉપર છે પ્રભાવ અને નિર્ણય સત્તાની માળખાકીય અસમાનતા, તેના ઉપર ફરી છે પ્રગતિની ઐતિહાસિક ધીમાઈ. અન્ય શબ્દોમાં, પહેલા દર, પછી સત્તા, પછી સમય. જે આ ત્રણ સ્તરોને સાથે વિચારે છે તે ઝડપથી સમજે છે કે સમાનતા કોઈ શણગારરૂપ સુખદ વિષય નથી, પરંતુ સામાજિક વ્યવસ્થાનો સૂકો પ્રશ્ન છે. જ્યારે ડર અપવાદ નહીં પરંતુ પૃષ્ઠભૂમિનો અવાજ હોય, મને લાગે છે કે ઘણા પુરુષો આ વાક્ય કેટલો મૂળભૂત છે તે ઓછું આંકે છે, કે યુવાન સ્ત્રીઓ પુરુષો સામે નિર્ભય નથી. એ માટે નહીં કે તેઓ તેને સાંભળતા નથી, પરંતુ કારણ કે તેઓ તેને અંદરથી બહુ ઝડપથી અનુવાદ કરે છે. તેઓ પછી કંઈક આવો સાંભળે છે, અસહજ અનુભવો છે, અનિશ્ચિતતાઓ છે, સાવચેતી છે. આ બધું સાચું છે, પરંતુ તે નિષ્કર્ષની તીવ્રતાને નરમ બનાવે છે, કારણ કે નિર્ભય હોવું મૂળભૂત સ્થિતિ છે જે એક મુક્ત સમાજ તેના નાગરિકોને આપવાનો અરણી છે. નિર્ભયતાનો અર્થ નિર્દોષતા નથી, તેનો અર્થ અંધ અથવા બેદરકાર હોવો નથી. તેનો અર્થ માત્ર એટલો છે, હું જાહેર જગ્યામાં આવી રીતે ફરી શકું છું કે મને સતત એક બાકી રહેલા જોખમ વિશે વિચારવું ન પડે જે મારા લિંગ સાથે જોડાયેલું છે. જો આ સ્થિતિ યુવાન સ્ત્રીઓ માટે પુરુષો સાથેના સંબંધમાં સ્પષ્ટ રીતે ઉપલબ્ધ નથી, તો આપણે કોઈ કિનારી સમસ્યા વિશે વાત કરતા નથી. પછી આપણે સામાજિક મૂળભૂત કરારના વિક્ષેપ વિશે વાત કરીએ છીએ. મને ખાસ કરીને એ વાગ્યું કે હું આ વાક્યને માત્ર બુદ્ધિપૂર્વક નહીં પરંતુ ભાવનાત્મક રીતે પણ સમજી શક્યો. મેં એક ખાનગી ચેટમાં લખ્યું કે હું પણ એક પુરુષ તરીકે પુરુષોથી ડરું છું. આ કોઈ વાકપટુતા નથી. પુરુષો અન્ય પુરુષો માટે ધમકીરૂપ હોઈ શકે છે, જે પુરુષીય આક્રમકતા, પ્રભુત્વના વિધિઓ, અંકુશવ્યૂહોની હિંસા, જૂથ ગતિશીલતા અથવા અપમાન અને અતિશયતાના મિશ્રણને જાણે છે તે આ જાણે છે. ફરક માત્ર એટલો છે, પુરુષો માટે આ ડર સામાન્ય રીતે પરિસ્થિતિજન્ય હોય છે, સ્ત્રીઓ માટે તે ઘણીવાર રોજિંદા જીવન સાથે માળખાકીય રીતે જોડાયેલો હોય છે. અચૂકપણે અહીં જ મુદ્દો છે. જ્યારે હું એક પુરુષ તરીકે કહું છું કે હું પુરુષોથી ડરી શકું છું, ત્યારે હું સ્ત્રી ડરને નાનું નથી કરતો. હું ફક્ત તેને થોડું નજીક આવું છું અને હું તેમાં કોઈક અસુવિધાજનક નોંધું છું. ખરેખર ભયાનક વાત એ નથી કે હું આ લાગણીને ઓળખું છું. ભયાનક વાત એ છે કે કેટલા પુરુષો પોતાને તેને ન ઓળખવા માટે ગોઠવી લે છે, કારણ કે પુરુષીય સ્વરૂપો આ પ્રકારની સમજ સામે આશ્ચર્યજનક રીતે પ્રતિરોધક છે. સારો પુરુષ ગુનેગાર બનવા માંગતો નથી, તે સમજવા યોગ્ય છે, પરંતુ ઘણીવાર તે અહીં જ અટકી જાય છે. તે પોતાને કહે છે, હું એવો નથી, હું આવો કરતો નથી, મારું આ સાથે કંઈ લેવા દેવા નથી, અને આથી મગજમાં પોતાનું નૈતિક ખાતું સંતુલિત થઈ જાય છે. પરંતુ બાબત ફક્ત એટલા માટે પૂરી થતી નથી કે કોઈ વ્યક્તિગત રીતે અતિશય ટિપ્પણીઓ નથી કરતો. ગુનેગાર ન હોવો પૂરતો નથી મારા ચેટના વાક્યોમાંનો એક આશય એવો હતો. મને 100% ખાતરી છે કે મેં આ અનુભવોમાં 0% યોગદાન આપ્યું છે. આ ઈમાનદારીથી કહેવાયું હતું, પરંતુ પછીના વિચારમાં મને સમજ આવ્યું કે આ ઈમાનદારીમાં જ એક સીમા છે. અવશ્ય ગુનેગાર ન હોવું કંઈ નથી એવું નથી, વિપરીત, તે સંસ્કારી વર્તનની અનિવાર્ય લઘુત્તમ શરત છે. પરંતુ તે ચોક્કસ એ જ છે લઘુત્તમ શરત, કોઈ સામાજિક સિદ્ધિ નહીં, કોઈ મોટી બાબતમાં નિર્દોષ ઠરાવ નહીં, ચર્ચામાંથી બહાર નીકળવાનો કોઈ કારણ નહીં, કારણ કે માળખાકીય પરિસ્થિતિઓ ખાસ કરીને તેમાં જ હોય છે કે તેઓ ફક્ત એકલા રાક્ષસો દ્વારા જ સર્જાતી નથી. તેઓ નજરઅંદાજ કરવાથી, સહન કરવાથી, નાનું ગણવાથી, પુરુષીય સીમા ઉલ્લંઘન પ્રત્યેની સહનશીલતાથી, સ્ત્રી સાવચેતીને અતિસંવેદનશીલતા ગણવાની ટેવથી અને આ બધું એ સાંસ્કૃતિક હવામાન ગણવાની સુવિધાથી બને છે જે આપણે પોતે બનાવ્યું નથી અને તેથી બદલવાની જરૂર નથી. અહીં પુરુષીય દૃષ્ટિકોણ ત્યારે જ રસપ્રદ બને છે જ્યારે તે પોતાની સૌથી આરામદાયક સ્વરૂપ ગુમાવે છે. ઘાયલ આત્મરક્ષાની મંચ તરીકે નહીં, નહીં કે કોઈ સારા વર્તન માટે માન્યતા માંગે, પરંતુ આ અસુવિધાજનક સત્ય સ્વીકારવાની તૈયારી તરીકે. જે વ્યક્તિ અતિશય વર્તન નથી કરતો તે પણ ઘણીવાર એવી વ્યવસ્થાથી લાભ મેળવે છે જેમાં સ્ત્રી અનિશ્ચિતતા અને પુરુષીય પ્રભુત્વ પહેલેથી જ વિચારવામાં આવ્યા છે. આ કોઈ વ્યક્તિગત દોષારોપણ નથી, નૈતિક કિચના સ્વરૂપમાં તે સામાજિક વાસ્તવિકતાનું વર્ણન છે. જે પુરુષ તરીકે ગંભીરતાથી સમાનતા વિશે વિચારે છે તેને મુખ્યત્વે પોતાની નિર્દોષતાને નહીં પરંતુ પોતાની જવાબદારીને સ્પષ્ટ કરવાની જરૂર છે. અતિશય વર્તન હાથ પહેલા જ શરૂ થાય છે. ખાસ કરીને યૌન હેરાનગી વિશેની ચર્ચા બતાવે છે કે નાનો ગણવાની ટેવ કેટલી ઊંધી છે. મોટાભાગે લોકો હજી પણ હેરાનગી વિશે વિચારતા પહેલા શરીર સીમા ઉલ્લંઘન વિશે વિચારે છે. જાની સમસ્યા ત્યાંથી જ વાસ્તવિક બને જ્યાં હાથ રમતમાં આવે. જ્યારે સ્ત્રીઓનો રોજિંદો જીવન ઘણો વહેલો ઓછો મુક્ત બને છે, નજરો તટસ્થ હોઈ શકતી નથી, ટિપ્પણીઓ નિર્દોષ નથી ફક્ત એટલા માટે કે તેઓ કથિત રીતે મજાકીય સ્વરૂપમાં વ્યક્ત થાય છે, આક્રમક સંબોધન ફક્ત એટલા માટે ગૌણ નથી કે તેઓ શરીર સંપર્ક સાથેની કાનૂની રીતે સ્પષ્ટ સાબિત કરી શકાય તેવી કૃત્ય રજૂ કરતા નથી. આ બધું વાક્યો, પ્રશંસા અથવા ફક્ત અસહજ છે હેઠળ મૂકી દેવાનો પ્રયત્ન સમસ્યાનો ભાગ છે. તે સ્ત્રીઓને એ જ વસ્તુઓ નાનું ગણવા માટે મજબૂર કરે છે જે તેમના રોજિંદા જીવનને સંકોચે છે. યુવાન સ્ત્રીઓ માટે 80% કરતાં વધુનો આંકડો મને તેથી એટલો વાગ્યો કારણ કે તે અહીં જે પ્રમાણની વાત છે તેને દેખાડે છે. હરેક પદ્ધતિશાસ્ત્રીય રીતે સ્વચ્છ રીતે કહેવું પડે કે દરેક સોશિયલ મીડિયા ગ્રાફિકમાં વિગતવાર પ્રકાશિત પ્રાથમિક અભ્યાસ જેટલી ચોકસાઈ નથી, દિશા સ્પષ્ટ રહે છે અને વ્યાપક ડેટા પણ પૂરતા પ્રમાણમાં કઠોર છે. જો 5 વર્ષમાં 30થી વધુ સ્ત્રીઓએ શરીર સંપર્ક વિના યૌન હેરાનગીનો અનુભવ કર્યો હોય અને જીવનકાળમાં 2.5થી વધુ સ્ત્રીઓ તેનો ભોગ બને છે તો અપવાદની દરેક વાત પૂરી થઈ જાય છે. પછી આપણે એવી સામાજિક સામાન્યતા વિશે વાત કરીએ છે જે સામાન્ય હોવી જ ન જોઈએ. પન્નુતુ માળાઓમાં પણ દેખાય છે. કોઈ વ્યક્તિ કાનૂની રીતે સમાનતાને સ્વીકારી શકે છે અને હકીકતમાં હજી પણ એવી સમાજમાં જીવી શકે છે જેમાં સત્તા અસમાન રીતે વહેંચાયેલી રહે છે. ખાસ કરીને તેથી જ મારા માટે નેતૃત્વ પદોમાં સ્ત્રી ઓછી હાજરીનો નિષ્કર્ષ ફક્ત બીજો અનુગામી વિષય નહોતો, તે સીધો જ તેમાં સામેલ છે. જો જર્મનીમાં નેતૃત્વ પદોમાંથી 1/3 પણ સ્ત્રી નથી અને દેશ યુરોપીય તુલનામાં ઘણો પાછળ છે તો તે ફક્ત એક અપ્રિય આંકડાકીય અસંતુલન નથી, તે એનો સૂચક છે કે કોણ નિર્ણય લે છે, કોની દૃષ્ટિ સામાન્ય ગણાય છે અને કયા ખંડોમાં કારકિર્દી, સત્તા અને અર્થઘટન સત્તા હજી પણ મુખ્યત્વે પુરુષીય કોડેડ છે. મેં ખાનગી ચેટમાં ખૂબ તીખું લખ્યું હતું કે 2026 માટે 33% એક મજાક છે અને મારા માટે 33.5% અને 36.76% વચ્ચેનો બધું વધુ વિશ્વસનીય લાગે છે. પ્રથમ નજરે તે કદાચ અતિશય અથવા દેખાવટી ગણિતીય લાગે, પરંતુ તેનો અર્થ ખૂબ સરળ હતો. 1/3 કોઈ ગંભીર લક્ષ્યાંક નથી એવી સમાજમાં જે દાયાકાઓથી પોતાને આધુનિક માને છે. 1/3 એ સ્તર છે જેમાં કોઈ ઓછી હાજરીનું સંચાલન કરે છે અને તેને પ્રગતિનો લેબલ ચોંટાડે છે. જે સત્તા સંબંધોને ખરેખર ખસેડવા માંગે છે તે 2.5ની પ્રતીકાત્મક નજકથી સંતોષી શકતો નથી, ખાસ કરીને ત્યારે નહીં જ્યારે માળખાકીય બ્રેકો એટલો લાંબો સમય પુરુષીય રીતે કાર્યરત રહી હોય. અહીં શણગાર વિશે નહીં, મેનેજમેન્ટ ફોટાઓ પર સરસ વિવિધતા વિશે નહીં અને સ્ત્રી દેખાવ સાથે બોર્ડોને ભાવુક રીતે ભરવા વિશે નહીં. અહીં નિયંત્રણ સત્તા વિશે છે, પ્રભાવ વિશે, પ્રાથમિકતાઓ નક્કી કરવા વિશે, એ પ્રશ્ન વિશે કે દુનિયા પર કોની નજર નિર્ણયોમાં પ્રવેશે છે અને કોની નહીં. એક દેશ જે આર્થિક રીતે મજબૂત અને સાંસ્કૃતિક રીતે આત્મસંતોષી છે પરંતુ સ્ત્રી નેતૃત્વમાં યુરોપીય તળિયાના તૃતીયાંશમાં આવે છે, તેને બહાનાઓથી કામ ચલાવવું ન જોઈએ. તેને તેને એ રીતે ઓળખવું જોઈએ જે તે છે. એક માળખાકીય ખામી. પૈસા કોઈ સાઇડ સ્ટેજ નહીં પરંતુ જમેલી વ્યવસ્થા છે. જેન્ડર પે ગેપમાં ઘણીવાર એક સાથે બે ભૂલોને જગ્યા આપવામાં આવે છે. એક એ છે કે કોઈ પણ આંકડાને તરત જ તથિત દંતકથા તરીકે ફગાવી દેવી, જ્યારથી કોઈ સુધારેલ અને અસુધારેલને સ્વચ્છ રીતે અલગ નથી પાડતો. બીજી એ છે કે એવું વર્તવું જાણે પદ્ધતિશાસ્ત્રીય ભેદભાવથી રાજકીય રીતે બધું કહી દેવામાં આવ્યું હોય. બને આરામદાયક છે અને બને ખોટા છે, અવશ્ય ભેદ કરવો પડે. અસુધારેલ જેન્ડર પે ગેપ સમગ્ર સરેરાશ આવક અંતરને વર્ણવે છે. સુધારેલ મૂલ્ય લાયતાત પ્રવૃત્તિ અને રોજગાર જીવનચરિત્રમાં તફાવતોને ભાગે કાઢવાનો પ્રયત્ન કરે છે. આ મહત્વનું છે, પરંતુ તેમાંથી એ અનુસરતું નથી કે બાકીનો ભાગ નિર્દોષ છે. ખાસ કરીને સુધારેલ તફાવત બતાવે છે કે સરખી પૂર્વ શરતો હોવા છતાં અંતર રહે છે, અને અસુધારેલ અંતર પહેલેથી જ કામના બજારની રચના વિશે કંઈક ખૂબ મહત્વનું કહે છે. કોણ કયા વ્યવસાયોમાં પહોંચી શકે છે, કોણ રોજગાર વિરામ વહન કરે છે, કોણ કેરકામની ભરપાઈ કરે છે, અને કોણ કારકિર્દી તર્ક પર કાપેલા જીવનચરિત્રોને સરળતાથી જાળવી શકે છે. મને કલાક દીઠક પગાર અને માસિક નુકસાનની તુલના એટલી વિશ્વાસપાત્ર લાગે છે કારણ કે તે અભ્યાસથી કંક્રીટ તરફ દોરી જાય છે. 1071 યુરો પ્રતિ કલાક ઘણા લોકો માટે વિશ્વ હલાવી નાખે એવું નથી લાગતું. લગભગ 300 યુરો પ્રતિ મહિનો અચાનક અલગ લાગે છે, અને માળખાકીય વંચિતતા ઘણીવાર એ જ રીતે કાર્ય કરે છે. તે પોતાને મધ્યમ તફાવત તરીકે છુપાવે છે, જ્યાં સુધી તેને જીવન સમય, સંપત્તિ નિર્માણ, સ્વતંત્રતા અને વૃદ્ધાવસ્થા સુરક્ષામાં અનુવાદ ન કરવામાં આવે. પૈસા ક્યારે ફક્ત પૈસા નથી. પૈસા નિર્ણય લેવાની જગ્યા છે, પૈસા સુરક્ષા છે, પૈસા એક ક્ષમતા છે કે જ્યારે જવું પડે ત્યારે જઈ શકાય. પૈસા એ પણ ક્ષમતા છે કે એવી શરતો માટે આભારી રહેવાની જરૂર ન પડે જે ન્યાયસંગત હોવી જોઈએ. જે જેન્ડર પે ગેપને આંકડાશાસ્ત્ર રસિયાઓ માટેની વિશેષ ચર્ચા સુધી સીમિત કરવા માંગે છે તે તેના મૂળને સમજી શકતો નથી. અહીં ફક્ત ગણિત વિશે નથી, અહીં સામાજિક રીતે ગોઠવાયેલી અસમાનતા વિશે છે. જ્યારે પુરુષ શરીર ધોરણ ગણાય છે ત્યારે સ્ત્રી પીડા મોડેથી ઓળખાય છે. મને ખાસ કરીને અસહ્ય લાગે છે કે ઘણી જાગૃત સમાજોની ટેબ છે કે તેઓ દવા પ્રશ્નોમાં પોતેને તર્કસંગત માને છે અને સાથે સાથે પદ્ધતિશાસ્ત્રીય રીતે અંધ ખૂણાઓ જાળવે છે. પુરાવા આધારિત દવા કરતાં આધુનિક કંઈ દેખાતું નથી, અને બહુ ઓછું કંઈ એટલું સ્પષ્ટ બતાવે છે કે પુરાવા પણ કેટલા પસંદગીપૂર્વક ઉત્પન્ન અને વજનદાર કરવામાં આવે છે. એન્ડોમેટ્રિયોસિસનું ઉદાહરણ તેથી એટલું શક્તિશાળી છે કારણ કે તે અભ્યાસને તોડી નાખે છે. લગભગ 10માંથી એક સ્ત્રી અસરગ્રસ્ત છે, અને છતાં ઘણીવાર નિદાન થવામાં ઘણા વર્ષો લાગી જાય છે. ડેટા આધાર પર સરેરાશ વિલંબ લગભગ 7-10 વર્ષ વચ્ચે છે. આ વાક્યને ફક્ત એકવાર શાંતિથી બોલવો પડે તેની કઠોરતા સમજવા માટે. એક સામાન્ય પીડાદાયક જીવનને અસર કરતી બીમારી વર્ષો સુધી મોડેથી ઓળખાય છે. 7-10 વર્ષ કોઈ અન્યથા નિર્દોષ રીતે કાર્યરત સિસ્ટમનો દુર્ભાગ્યપૂર્ણ સાઇડ ઇફેક્ટ નથી. તેઓ એનો સંકેત છે કે સ્ત્રી પીડાને અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે, કે પીડાને નાનું ગણવામાં આવે છે, કે લક્ષણોને સામાન્ય બનાવવામાં આવે છે જે સામાન્ય નથી, કે તબીબી રૂટીનો અને સંશોધન પ્રાથમિકતાઓ એટલી તટસ્થ નથી જેટલી તેઓ દેખાવા માંગે છે. જ્યારે પુરુષ શરીર મૌન રીતે ધોરણ ગણાય છે ત્યારે સ્ત્રી શરીરો બહુ ઝડપથી ભટકાવ, વિશેષ કેસ અથવા જટિલ ભાત તરીકે દેખાય છે. અચૂકપણે અહીં જય એક પ્રકારની માળખાકીય હલકી ગણતરી છે જે ઘણીવાર ખુલ્લી ભેદભાવ કરતાં વધુ અદૃશ્ય હોય છે અને ખાસ કરીને તેથી એટલી અસરકારક છે. મારા માટે મહત્વનું છે કે આ વિષયને કોઈ વિદેશી વધારાના અધ્યાય તરીકે ન ગણવો. કેન્દ્રમાં આવે છે કારણ કે એક સમાજ જે સ્ત્રીઓને રોજિંદા જીવનમાં વિશ્વસનીય રીતિથી રક્ષણ આપતો નથી, તેમને તેમની સંસ્થાઓમાં પૂરતું પ્રતિનિધિત્વ આપતો નથી અને તેના આરોગ્ય પ્રણાલીમાં યોગ્ય રીતે સંશોધન કરતો નથી, તે ગંભીરતાથી પોતાને કહી શકતું નથી કે તેના સમાનતાની સમસ્યા મૂળભૂત રીતે ઉકેલી દીધી છે. સૌથી ક્રૂર વાસ્તવિકતા ચકાસણી બંધ દરવાજાઓ પાછળ શરૂ થાય છે, જેટલું મને ડર, સત્તા અને માળખાકીય ધીમાઈના વિષયો વ્યસ્ત રાખતા હતા. આ તમામ ચર્ચાઓની નીચેનો સૌથી કઠોર જમીન હિંસા જ રહે છે, અને તે પણ પ્રતીક તરીકે નહીં પરંતુ શરીરો અને જીવન માટેની વાસ્તવિક ધમકી તરીકે. કે ઘરેલુ હિંસાના મોટાભાગના ભોગ સ્ત્રીઓ છે તે પોતે જ હચમચાવી નાખે એવું છે. ભાગીદારી હિંસામાં તો તે વધુ સ્પષ્ટ બને છે જ્યાં સ્ત્રીઓનો હિસ્સો ખાસ કરીને ઊંચો છે. આ આંકડાઓ પાછળ કોઈ અભ્યાસાત્મક અસંતુલન નથી પરંતુ કંક્રીટ ઇજા, અપમાન, નિયંત્રણ, ધમકી, નિર્ભરતા અને કેટલાક કેસોમાં હત્યા છે. મને ફક્ત હિંસા જ નહીં પરંતુ જ્ઞાન અને નિષ્ક્રિયતાની નિર્લજ્જ સમકાલીનતા પર વાગે છે. આપણે જાણીએ છીએ કે ઘણી ઘટનાઓ ક્યારેય નોંધાતી નથી. આપણે જાણીએ છીએ કે શરમ, ડર, આર્થિક નિર્ભરતા અને ભાવનાત્મક ગૂંથણી ફરિયાદને મુશ્કેલ બનાવે છે. આપણે જાણીએ છીએ કે રક્ષણ સ્થળોનો અભાવ છે, અને આપણે જાણીએ છીએ કે સ્ત્રી આશ્રય સ્થાનો પર ભાગે એવી રીતે ગોઠવાયેલા અથવા નાણાકીય રીતે સંચાલિત છે કે અસરગ્રસ્ત સ્ત્રીઓને પોતાનું રક્ષણ પોતે ચૂકવવો પડે છે. આ માટે રાજકીય નિષ્ફળતા કરતા નરમ શબ્દ શોધવો મુશ્કેલ છે. એક સમાજ જે સ્ત્રીઓને કહે છે કે તેઓએ પોતાને હિંસક સંબંધોથી મુક્ત કરવી જોઈએ પરંતુ વિશ્વસનીય રીતે ખાતરી નથી કરતો કે રક્ષણ સ્થાનો મફત, પહોંચવા યોગ્ય અને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, તે હકીકતમાં બે અવાજમાં બોલે છે. એકમાં તે હિંસાની નિંદા કરે છે, બીજામાં તે તેના અનુસંગી ખર્ચોને અસરગ્રસ્તોના ખભા પર ગણતરી કરે છે. આ બિંદુએ મારા માટે દરેક આરામદાયક વિશ્વ મહિલા દિવસની વાકપટુતા પૂરી થાય છે. પછી ફક્ત સંવેદનશીલતા વિશે નથી, પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રાથમિકતાઓ અને ગંભીરતા વિશે છે. આ વાક્ય કે દરેક ચોથી સ્ત્રીને તેના સ્ત્રી આશ્રય સ્થાનના સ્થાન માટે પૂર્ણ અથવા ભાગે પોતે ચૂકવવો પડે છે કોઈ કિનારી નોંધ નથી. તે એક સમૃદ્ધ દેશમાં એક કૌભાંડ છે. પ્રગતિ વાસ્તવિક છે અને છતાં પૂરતી નથી. હું પ્રગતિને નાનું ગણવા માંગતો નથી. તે સસ્તું હોત, તે અચોક્કસ પણ હોત. જો વૈશ્વિક લિંગ અંતર માપી શકાય તેવી રીતે વધુ બંધ થયું હોય અને આગાહી અગાઉના હજી લાંબા સમયગાળાઓથી સુધરી હોય તો તે કંઈ નથી એવું નથી. લખવું મૂર્ખામી હોત, જાણે કંઈ જ બદલાવ ન હોય. મેં ચેટમાં પોતે નોંધ્યું હતું કે 130 વર્ષ લગભગ સુધારણા જેવા લાગે છે જો કોઈના મગજમાં અગાઉના વર્ષોના ઘણા ઊંચા અંદાજો હજી હોય. આ વાક્ય અડધો કડવો, અડધો ઈમાનદાર હતો. હા, તે હજી ખરાબ કરતા સારું છે, પરંતુ અચૂકપણે અહીં જ ફંદો છે. પ્રગતિ ફક્ત એટલા માટે શાંત કરનાર ન હોવી જોઈએ કે આપણે તેને હંમેશા હજી વધુ અસહ્ય ગઈકાલ સાથે સરખાવીએ. 130 વર્ષ કોઈ પ્રેરણાદાયક આંકડો નથી. 130 વર્ષ સામાજિક સુધારાની ધીમાઈ સામેનો આરોપ છે. તેનો અર્થ એ છે કે અનેક પેઢીઓ એવી દુનિયામાં જીવશે જે પોતાનો સમાનતાનો દાવો સતત પુનરાવર્તિત કરે છે પરંતુ હકીકતમાં તેને ફક્ત ધીમે ધીમે અમલમાં મૂકે છે. કદાચ આ આધુનિક સમાજોની મૂળભૂત સમસ્યાઓમાંની એક છે. તેઓ ગતિને યોગ્યતા સાથે ગૂંચવે છે. જ્યારથી કાંઈક સંપૂર્ણપણે સ્થિર નથી રહેતું, ધીરજ અને સૂકાપણું અચાનક ગુણ ગણાય છે. પરંતુ ફક્ત આ લખાણના વિષયો બાજુબાજુમાં મૂકી દેવા પડે સમજવા માટે કે આ ધીરજ કેટલી અસહ્ય છે. રોજિંદા જીવનમાં ડર, હેરાનગી, સામાન્યતા તરીકે સત્તાપદોમાં ઓછી હાજરી, આવક અંતર, નિદાનાત્મક અંધખૂણાઓ, નજીકના ક્ષેત્રમાં હિંસા, અપૂરતી રક્ષણ પ્રણાલીઓ, જો આ પ્રારંભિક સ્થિતિ છે તો ધીમાઈ વિચારશીલતાનું ચિહ્ન નથી, પછી તે સમસ્યાનો ભાગ છે. મારી પોતાની પ્રતિક્રિયા વિશે મને શું વ્યસ્ત રાખે છે? મને મહત્વનું લાગે છે કે મેં આ પોસ્ટ પર તટસ્થ પ્રતિક્રિયા આપી નથી, એ માટે નહીં કે તીવ્ર અસર આપમેળે નૈતિક રીતે ઊંચી હોય, પરંતુ કારણ કે ઉદાસીનતા અહીં અસહ્ય રીતે ખુલાસો કરતી હોત. મને ફક્ત એ હચમચાવી ગયું નથી કે સ્ત્રીઓ શું અનુભવે છે. મને એ પણ વ્યસ્ત રાખ્યું કે મારી સ્વયંસ્ફૂર્ત પસંદગી મારા વિશે શું કહે છે. મેં સ્પષ્ટ રીતે પહેલા સંસ્થાગત રીતે નહીં પરંતુ અસ્તિત્વવાદી રીતે વિચાર્યું. પહેલા નિયમોમાં નહીં પરંતુ ધમકીમાં, પહેલા કોટામાં નહીં પરંતુ ડરમાં, ત્યાર પછી જ સત્તા, પૈસા, દવા અને પ્રણાલી પ્રશ્નો આવ્યા. હું પાછું જાઉં ત્યારે તેને ખોટું માનતો નથી, વિપરીત. કદાચ ગંભીર સમાનતા નીતિ ત્યાંથી જ શરૂ થાય છે, જ્યાં કોઈ વંચિતતાને ફક્ત કારકિર્દી વક્રોમાં માપવાનું બંધ કરે છે અને ફરીથી સમજે છે કે સ્વતંત્રતા સુરક્ષાથી શરૂ થાય છે, જેને જાહેર જગ્યા, કામકાજ, જીવન, આરોગ્ય પ્રણાલી અને ખાનગી નજીકના ક્ષેત્રમાં સતત એક પુરુષ કરતા ઊંચા જોખમો વહન કરવા પડે છે. તે ફક્ત હજી અપૂર્ણ સમાનતાવાળી સમાજમાં જ નથી જીવતી, તે એવી વ્યવસ્થામાં જીવતી છે જે તેની સ્વતંત્રતાને શરતી બનાવે છે. એક પુરુષ તરીકે તેના વિશે લખવું જોખમી છે અને તે હોવું પણ જોઈએ. મૂલ્ય ફક્ત ત્યારે જ છે જ્યારે તે પોતાને આગળ ધકેલતો નથી અને નૈતિક મુક્તિ માટે વિનંતી કરતો નથી. હું પ્રશંસા મેળવવા માંગતો નથી કારણ કે હું એક પોસ્ટને ગંભીરતાથી લઉં છું જે ઘણી સ્ત્રીઓ માટે ફક્ત તે રોજિંદા જીવનને સંકોચે છે જેને તેઓ પહેલેથી જ જાણે છે. પરંતુ મને તે જહેરી લાગે છે કે પુરુષો જાહેરમાં શીખે કે આ ચર્ચામાં અલગ રીતે કેવી રીતે બોલવું. ઓછું આત્મકેન્દ્રિત, ઓછું રક્ષણાત્મક, ઓછું કાનૂની, ઓછું આત્મમુક્તિ પર ધ્યાન કેન્દ્રિત. કદાચ સૌથી મહત્વપૂર્ણ પગલું એ નથી કે પુરુષો ઝડપથી કોઈ મત ધરાવે. કદાચ સૌથી મહત્વપૂર્ણ પગલું એ છે કે તેઓ સ્ત્રીઓની વાસ્તવિકતાને પોતાને ફક્ત ત્યારે જ સહન કરવા દેતા નથી જ્યારે તે સૌથી ખરાબ શ્રેણીઓમાં ફાટી નીકળે. હું મારી દીકરીઓને શું રોની છું, શાયદ સૌથી કડવો વિચાર જે મારા સાથે રહ્યું છે તે મારા વિશે નહીં પરંતુ મારી દીકરીઓ વિશે છે, અથવા સામાન્ય રીતે દીકરીઓ વિશે. એક પુરુષ તરીકે સમજવો પૂરતું અસહ્ય છે કે ઘણી સ્ત્રીઓ પુરુષોને લગતા ક્યારે ખરેખર નિર્ભય રીતે ફરી શકતી નથી. તેમાંથી આંસુકો નિષ્કર્ષ કાઢવો હજી વધુ કઠોર છે કે કોઈને એક છોકરીને ચોક્કસ આ વાસ્તવિકતા માટે તૈયાર કરવી પડે, હિસ્ટેરિયા વિના, કાળાશ ચિત્ર વિના, પરંતુ જવાબદારીથી. જો આ વિચારને ખરેખર પોતાના સુધી આવવા દેવામાં આવે તો તે અસહ્ય છે, કારણ કે હકીકતમાં દરેક સંસ્કારી સમાજનું લક્ષ્ય એ હોવું જોઈએ કે માતા પિતા પોતાની દીકરીઓને પુરુષીય સીમા ઉલ્લંઘન, પુરુષીય અનિશ્ચિતતા અને પુરુષીય સત્તા અસમાનતા માટે તૈયાર ન કરવી પડે. જો તેમ છતાં કરવું પડે તો તે કોઈ ખાસ શિક્ષણ જ્ઞાનનું ચિહ્ન નથી, તે સમાજ માટે ગરીબીનું પ્રમાણપત્ર છે, અને છતાં નજરઅંદાજ કરવું ખરાબ વિકલ્પ હોત. હું એવો દેખાડવા માંગતો નથી કે સારી પરવરિશ કોઈ માળખાકીય સમસ્યા ઉકેલી શકે છે, પણ હું એવું પણ દેખાડવા માંગતો નથી કે પ્રેમથી રચાયેલ વિશ્વ મહિલા દિવસ સંદેશાનો કોઈ મૂલ્ય છે જો તેને રોજિંદા જીવનની સૂકાપણામાં અનુવાદ ન કરવામાં આવે. એક દીકરીને મજબૂત બનાવવાનો અર્થ દુર્ભાગ્ય હંમેશા એ પણ છે કે તેને એવી દુનિયા વાંચતા શીખાવી જે તેના પ્રત્યે આપમેળે શુભેચ્છુક નથી. આ વિચાર મને એટલો ઘાયલ કરે છે, તે મારી ખાસ સંવેદનશીલતાનો પુરાવો નથી. તે વધુ એનો પુરાવો છે કે કેટલો લાંબો સમય પુરુષો પોતાને આ દ્રષ્ટિકોણને કેન્દ્રમાં ન વિચારવાની છૂટ આપી શક્યા. વિશ્વ મહિલા દિવસ કોઈ વિધિ નથી, જો તેને ગંભીરતાથી લેવાય. મેં આ વિશ્વ મહિલા દિવસ 2026ને થોડા અપેક્ષિત સ્થાનોને પુષ્ટિ આપવા માટેનો અવસર તરીકે અનુભવ્યો નથી. મેં તેને નૈતિક ફરજિયાત તારીખ તરીકે પણ અનુભવ્યો નથી. અપાવવાની રીતે અનુભવ્યો કે સામાજિક અસંતુલનો ત્યારે સૌથી સ્પષ્ટ બને છે જ્યારે આપણે તેમને અલગ અધ્યાયોમાં વિચારવાનું બંધ કરીએ. પુરુષોનો દર સત્તાના વિષયથી અલગ કરી શકાય તેમ નથી. સત્તા પૈસાના વિષયથી અલગ કરી શકાય તેમ નથી. પૈસા નિર્ભરતાથી અલગ કરી શકાય તેમ નથી. નિર્ભરતા હિંસાથી અલગ કરી શકાય તેમ નથી. હિંસા અપૂરતા રક્ષણથી અલગ કરી શકાય તેમ નથી. અને આ બધું સાંસ્કૃતિક ટેવથી અલગ કરી શકાય તેમ નથી કે સ્ત્રી અનુભવોને ખાસ, વિષયક અથવા દુર્ભાગ્યપૂર્ણ ગણવામાં આવે. તેના બદલે તેમને સમાજની ગુણવત્તાના માપદંડ તરીકે સમજવામાં આવે. ખાસ કરીને તેથી ફક્ત એટલું પૂરતું નથી કે પ્રગતિ માપી શકાય તેવી બને, તત્કાર તેને ઉજવવી. પ્રગતિ ફક્ત ત્યારે જ વિશ્વસનીય છે જ્યારે તે પરિસ્થિતિની ગંભીરતાને નરમ નથી કરતી. જ્યારે તે એક તૃતીયાંશ સ્ત્રી નેતૃત્વમાંથી અચાનક સફળતાની ખબર બનાવતી નથી. જ્યારે તે થોડા ટકા પગાર નજીકતામાંથી પૂર્ણતાની કલ્પના કાઢતી નથી. જ્યારે તે 133 વર્ષની સુધારેલી વૈશ્વિક આગાહીમાંથી ફરજ વિના આશા જેવી કોઈ વસ્તુ ડિસ્ટિલ નથી કરતી. હું આ દિવસમાંથી ખાસ કરીને એક ખસેડાન લઈને જઈ રહ્યો છું, એ પ્રશ્નથી દૂર કે હું પોતાને સારો માનું છું કે નહીં, એ પ્રશ્ન તરફ કે સારો હોવો સામાજિક રીતે શું માંગે છે. અને તેનો જવાબ અસુવિધાજનક રીતે સરળ છે. નાનું ન ગણવું, ટાળવું નહીં, સાપેક્ષ ન કરવો, પછીની પેઢીઓને રાહ ન બતાવવી. જો વિશ્વ મહિલા દિવસ વાર્ષિક પુનરાવર્તિત વિધિ કરતાં વધુ પૈંક હોવો જોઈએ તો ચોક્કસ એ જ.